તારીખ 12/10/1983 શ્રી પરમાગમ સાર બોલ નંબર 362 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 181
ગુરુદેવ ઉપસ્થિતિમાં આ વિષય ચાલતો સમયસર સાંભળીને કઈ લોકો આગળ વધતા દેખાતા નથી. અમે તો અનેક પ્રકારના વ્રત નિયમ સંયમ તપ ત્યાગ વગેરે કરીએ છીએ. એની સામે આ ખુલાસો છે કે ક્યાંથી શરૂઆત કરવી જોઈએ, કે પ્રથમ મૂળમાં શ્રદ્ધા જ્ઞાનમાં સુધારો થવો જોઈએ. શ્રદ્ધા છે એ મૂળ છે, મૂળમાં ફેરફાર ન થાય, ઉપર ઉપરથી પાંદડા તૂળે તો એ વૃક્ષ પાંગરી જાય છે પાછો. એમ મિથ્યા સિદ્ધાંતથી વિભાવ દશા પાછી પાંગરી જાય છે. મિથ્યા સિદ્ધાંત સાધુ રહેવાને કારણે વિભાવ દશા છે એ પાંગરી જાય છે. તેથી મૂળમાં શ્રદ્ધા જ્ઞાનમાં ફેરફાર થવો જોઈએ, અને એ ફેરફાર થવા માટે સત્સમાગમ અને સત્શાસ્ત્રનો સ્વાધ્યાય એક જ નિમિત્ત છે.
બરોબર.
ઉપાદાનમાં પોતાની યોગ્યતા અનુસાર લાભ થાય છે, પણ આ સિવાય બીજી ક્રિયા નિમિત્તભૂત પણ નથી. શ્રદ્ધા જ્ઞાનમાં ફેરફાર થવા માટે બીજી ક્રિયા નિમિત્તભૂત. ત્યાગ તપ વ્રત આદિ કરે છે તેને આત્માનુશાસન કા શ્રીમદગુણ ભદ્રાચાર્ય તો એમ કહે છે કે આત્મભાન વિનાનો બાહ્ય ત્યાગ આદિ છે તે અજ્ઞાનીને અંતરંગ બળતરા છે. ઘણો કાય ક્લેશ કરે છે, કષ્ટ ઉઠાવે છે, એથી દુઃખને પામે છે. જેમ અગ્નિથી દાજવાથી દુઃખ ઉત્પન્ન થાય છે, બળતરા થાય છે, એમ કષ્ટ ઉઠાવવાથી કષાય થવાથી અંદરમાં દુઃખ થાય છે અને બળતરા કહેવામાં
આવે છે.
આકુળ વ્યાકુળ થાય, ત્યાગ વ્રત તપ સંયમ ધારણ કરે, મૂળમાં પરપદાર્થ પ્રત્યેનો રસ તો સમ્યક પ્રકારે તોડ્યો નથી. શ્રદ્ધામાં શું થાય છે કે પરપદાર્થ પ્રત્યેનો રસ તૂટે છે, એ રસ તો એવો ને એવો પુષ્ટ બનેલો રહે, પરપદાર્થ પ્રત્યેનો રસ એવો ને એવો રહે ને પરપદાર્થનો સંયોગનો ત્યાગ કરે તો અંદરની દશા બગડી જાય છે. કેમ કે એ બાજુનો રસ છે અને એ રૂંધવાની મહેનત કરે છે, એનો સમ્યક પ્રકારે અભાવ કરવાને બદલે રૂંધાયેલો કષાય જેને કહે છે,
બરોબર,
એવા એ તપ ત્યાગ વ્રત છે. એનાથી સ્થિતિ ઉલટાની બગડે છે અને તે કાળે પણ તેને દુઃખ થાય છે. આત્માનું શાસન ના કરતા ગુણભદ્રાચાર્ય છે એમણે આ વિષય નિરૂપણ કર્યો છે. આત્માનું શાસનમાં આત્માનું શાસન કોનું અનુશાસન?
આત્મા
કે પર્યાયમાં કર્મનું અનુશાસન નહીં, પણ પર્યાયમાં આત્માનું અનુશાસન. આત્માને અનુસરીને ભાવો થાય તે આત્માનું શાસન છે. આત્માની સ્વરૂપ સાવધાની છોડીને કર્મને અનુસરીને પરિણામ થાય તે કર્માનું શાસન છે. આ ગ્રંથનું નામ આત્માનું શાસન પાડ્યું છે. અજ્ઞાનીના બાહ્ય ત્યાગ આદિ બળતરા એટલા માટે છે કે એને બાહ્ય પદાર્થ પ્રત્યેનો પર વિષયો પ્રત્યેનો રસ ગણો છે. એકત્વ બુદ્ધિપૂર્વકનો અનંત રસ પીડ્યો છે. તે રસ એમને એમ છે અને એ વિષયને બંધ કરવા જાય છે ત્યાગ કરીને, ત્યારે એને અંતરમાં દુઃખની ક્લેશની ઉત્પત્તિ થાય છે, દમન કરે છે. એમાં ઉપર તો સામાન્ય બુદ્ધિ વાળા માણસો પ્રહાર કરે છે, આ રજનીશ વાળા જરા વધારે કરે છે. આ દમન કરવું નહીં, દમન કરવું નહીં, દમન કરવું નહીં એ વાત ઠીક છે, પણ શમન તો કરવું ઘટે છે. જે કાંઈ વિષય કષાયના પરિણામ છે એને સમ્યક પ્રકારે ઉપશમન કરવા ઘટે છે, ઉપશમ ભાવે એને શાંત કરવા ઘટે છે અને એનો નાશ કરવો ઘટે છે. એ રીતે એનો ઉપાય નથી, એવું નથી. અંતરંગ મિથ્યાત્મના ત્યાગ વિનાના બાહ્ય ત્યાગને સાચો ત્યાગ કહેતા નથી. જીન દર્શનને વિશે પણ આ પ્રસિદ્ધ વિષય છે કે અંદરમાં મિથ્યાત્મના ત્યાગ વિના પરથી લાભ છે, પરથી સુખ છે, એ મિથ્યાત્મના પરિણામ છે. શરીરનું સુખ તે સુખ છે, બાહ્ય પદાર્થની અનુકૂળતા તે સુખ છે. એવા અંતરંગ મિથ્યાત્મના ત્યાગ વિના બાહ્ય ત્યાગને ખરેખર ત્યાગ જ કહેતા નથી, એ સાચો ત્યાગ નથી. એ બાળ વ્રતને બાળ તપ કહેવામાં આવ્યા છે. એ પ્રકારે અજ્ઞાન ભાવે જીવે અનંતવાર એવો ત્યાગ કર્યો છે, પણ તેથી એને આત્મલાભ એટલે શાંતિ થઈ નથી, એને સિદ્ધિ થઈ નથી, તેને સાચો ત્યાગ કહેતા નથી. અંદરમાં શ્રદ્ધા જ્ઞાન સ્વરૂપાચરણ ચારિત્રમાં જે સુધારો થાય છે તે જ સાચો સુધારો છે. ગુરુદેવ શ્રી આ વિષય મુખ્યપણે કહેવા ધારે છે. ભાઈ, તું બહારમાં ફેરફાર કરવામાં બાહ્ય દ્રષ્ટિથી આગળ વધે છો, એ પ્રકારે ધર્મના માર્ગમાં આગળ વધતો નથી, પણ અંદરમાં ઉલટી શ્રદ્ધા મિથ્યા શ્રદ્ધા છે, એ પલટીને સમ્યક શ્રદ્ધાન થાય. તારું જ્ઞાન વિપરીત છે તે જ્ઞાન સમ્યક જ્ઞાન થાય, સ્વરૂપને સ્વસંવેદન કરે એવું જ્ઞાન થાય, અને રાગાદીનું આચરણ છૂટીને વિતરાગ સ્વરૂપમાં સ્થિર યોગ થાય, સ્થિર ઉપયોગ થાય એવું જે સ્વરૂપાચરણ ચારિત્ર છે, એ પ્રકારે એમાં શ્રદ્ધા જ્ઞાન ચારિત્રમાં જે સુધારો થાય તે જ ધર્મની દિશામાં ધર્મના માર્ગમાં તે જ સાચો સુધારો છે.
બરોબર,
તે પ્રકારનો ઉપાય કરવો ઘટે છે. અન્યથા પ્રકારે ધર્મના ક્ષેત્રમાં ઉપાય કરવો જોઈએ નહીં. પણ બાહ્ય દ્રષ્ટિના આગ્રહ વાળાને તે દેખાતા નથી. જેને જ્ઞાનીને ધર્માત્માને અંદરમાં સ્વરૂપનું શ્રદ્ધાન જ્ઞાન ને આચરણ પ્રગટ થયું છે એ બાહ્ય દ્રષ્ટિને આડે એને દેખાતું નથી. એમ થાય છે કે અમે ત્યાગ કરીએ છીએ, આગળ વધેલા છીએ, આનામાં તો કાંઈ ત્યાગ દેખાતો નથી. એટલે જ્ઞાનીને પણ પોતાથી નીચી કક્ષાવાળા કલ્પે છે, નામ થાય છે, એને દેખાતો નથી, એની પાસે દ્રષ્ટિ નથી. અથવા જેની પૂતગળાશ્રી દ્રષ્ટિ છે, જડાશ્રી દ્રષ્ટિ છે, પુણ્યાશ્રી દ્રષ્ટિ છે, એને વિતરાગ ધર્મ સ્વરૂપ જે પરિણામ સમ્યક શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર છે એ પરિણામનું જાણવું, ઓળખવું, એનો ખ્યાલ આવવો, એની સમજણ આવવી, એ પ્રકાર એને બધો નથી. એટલે એને દેખાતું નથી. એનું કારણ એને આગ્રહ થયો છે, એને જડાશ્રિત પરિણામનો, જડ પરિણામનો એને આગ્રહ થયો છે. એ ચર્ચા લીધી છે. સમયસારમાં મિથ્યા શ્રદ્ધા અને મિથ્યા જ્ઞાનને કેવી રીતે મટાડવું, કેવી રીતે નાશ કરવો, અને સમ્યક શ્રદ્ધા અને સમ્યક જ્ઞાન કેવી રીતે પ્રગટ કરવું, આ એક જ વિષય એજન્ડા ઉપર છે આખા સમયસારનો. મુખ્ય વિષય હોય તો આટલો જ છે. એ વાત કહેવા માટે ફેરવી ફેરવીને નવ તત્વના દ્રષ્ટિએ નવ પ્રકરણ લખ્યા. કર્તા કર્મ અધિકારનો વિષય લખો, સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકારનો વિષય લખો, ત્યાદવાદ અધિકાર લખો. અમૃતચંદ્રાચાર્ય વિસ્તારથી એ વાતને સમયસારમાં લીધી છે. સમયસાર બહુ ઊંચું શાસ્ત્ર છે, એને વાંચવા જેવું નથી એ અભિપ્રાય નિજ સમયસારથી દૂર રહેવા જેવો છે. સમય સાર એટલે શુદ્ધ આત્મા, સમયનો સાર છે એ પદાર્થ સમય છે. એમાં સારભૂત પોતે આત્મતત્વ છે, એમાં પણ પોતાનો શુદ્ધ સ્વભાવ છે એ સારભૂત છે. વિકારી પર્યાય સારભૂત નથી, સારભૂત નથી એટલે સુખરૂપ નથી, હિતરૂપ નથી. એ બતાવનારું જે શાસ્ત્ર છે કે જેને શ્રદ્ધાથી ને જેને જ્ઞાનમાં અનુભવ કરવાથી સમ્યક શ્રદ્ધા ને સમ્યક જ્ઞાન પ્રગટ થાય, આટલી વાત છે. સમયસારના નામ સાથે સિદ્ધિ. વર્તમાન તે કાળે જે ચર્ચા ચાલતી હતી એનો ખુલાસો છે. 362 પ્રશ્ન છે કે ગૃહદ્રવ્યમાં પર્યાય નથી તો પછી પર્યાયને ગૌણ કરાવવામાં કેમ આવે છે? પ્રશ્નમાં દ્રવ્યમાં પર્યાય નથી એટલો શબ્દ લીધો છે, પણ પ્રશ્ન તો સામાન્ય દ્રવ્ય છે ને. જે દ્રવ્ય એટલે દ્રવ્યના બે અર્થ થાય છે. દ્રવ્ય એટલે પર્યાય સહિતનો પ્રમાણના વિષયને પણ દ્રવ્ય નામથી કહેવાય છે, અને ત્રિકાળી સ્વભાવ છે એને પણ દ્રવ્ય કહેવામાં આવે છે.
બરોબર.
જ્યાં જે પ્રકરણ ચાલતું હોય ત્યાં તે અર્થ કરવો જોઈએ. તો અહીંયા કહે છે કે જે ત્રિકાળી સામાન્ય દ્રવ્ય છે, ધ્રુવ દ્રવ્ય છે, જે દ્રવ્યનો સ્વભાવ છે, શક્તિરૂપ સામર્થ્યરૂપ તત્વ છે, તેમાં તો વ્યક્ત પર્યાય નથી, તો પછી પર્યાયને ગૌણ કરાવવામાં કેમ આવે છે? તો પછી પર્યાયને શા માટે, તો છે જ નહીં, તો પછી એને ગૌણ શા માટે કરવું? આ પ્રશ્ન છે. પણ મુખ્ય ગુણ પર્યાયમાં થાય છે, અને પર્યાયમાં પર્યાયને મુખ્ય કરી રહ્યો છે અનાદિની પર્યાય દ્રષ્ટિને લીધે. તો પર્યાયમાં જે થઈ રહ્યું છે એમાં ફેરફાર કરવાની વાત છે. દ્રવ્યમાં કંઈ થઈ રહ્યું નથી ને થવાનો પ્રશ્ન પણ નથી, ને ફેરફારનો વાત પણ
નથી.
જે કાંઈ સંસાર મોક્ષ છે એ તો પર્યાયમાં છે. પર્યાયની પ્રધાનતાથી ને પર્યાયની મુખ્યતાથી સંસાર બની રહ્યો છે, અનાદિથી સંસાર થઈ રહ્યો છે, તે કેમ માટે કે તે પર્યાયમાં દ્રવ સ્વભાવની મુખ્યતા થાય? તો આટલી વાત છે. પ્રશ્ન કરનાર એમ પ્રશ્ન કરે છે કે ધ્રુવ દ્રવ્યમાં પર્યાય નથી તો પર્યાયને ગૌણ શા માટે કરાવો છો? પણ તારી પર્યાયમાં તો પર્યાય મુખ્ય છે કે નહીં, એને ગૌણ કરાવવાની વાત છે.
બરોબર.
દ્રવ્યમાં પર્યાય છે ને એને ગૌણ મુખ્ય કરાવવાની વાત છે, સ્વભાવમાં પર્યાય છે ને એને મુખ્ય ગૌણ કરાવવાની વાત છે, એમ તો છે નહીં. ઉત્તર કહે છે કે ધ્રુવ દ્રવ્યમાં પર્યાય નથી પણ વર્તમાન પ્રગટ પર્યાય છે તે પર્યાયમાં છે. ધ્રુવ દ્રવ્યમાં ભલે પર્યાય નથી પણ વર્તમાન પ્રગટ પર્યાય પર્યાયમાં તો છે કે નહીં કે એ પણ નથી? એને જેની જે અસ્થિ છે એ અસ્થિને જ ન જાણવામાં આવે. તો જેમ સાંખ્ય વાળાએ એકલા કુટસ્થ તત્વને, ધ્રુવ તત્વને જ આખો આત્મા માન્યો અને પર્યાયને ન સ્વીકારી, એ પ્રકાર ઉભો થશે. પછી કે પુરુષ છે એટલો આટલો છે, બાકી જે કાંઈ ફેરફાર થાય છે તો પ્રકૃતિના ફેરફાર છે. પછી જીનવચનમાં એવી વાત આવી છે કે સર્વ પર્યાય પૂતગળના છે, જે કાંઈ પર્યાયો છે તે પૂતગળમય છે વળી, એમ આવ્યું છે. આવે છે 43-44 કથામાં એ વિશે આવે છે, સમયસારની 43-44 કથામાં એ વિશે આવે છે. બે વાત સર્વજ્ઞના આગમમાં આવે છે, બે જગ્યાએ સર્વજ્ઞનું નામ છે પાછું. ધ્યાનમાં રાખે તો થોડું તકલીફ પડે એવું છે, અધિકાર પૂરો થયો. અજીવનું વર્ણન કરે છે ત્યાં એ વાત લીધી છે, અજીવ અધિકારમાં. અજીવ અધિકારમાં શું વાત લીધી કે પૂતગળતના પરિણામથી નિપજેલ સર્વે ભાવા, અધ્યવસાનાથી ભાવો કયા સેનાથી નિપજ્યા છે, કે પૂતગળતના પરિણામથી નિપજેલ સર્વે ભાવા, સૌ કેવળી જીન ભાખ્યા તે જીવ કેમ કહો ભલા. કેવળી જીને, કેવળી જીનેન્દ્ર એને પૂતગળ પરિણામ કયા છે. આ પૂર્વે કહેલા અધ્યવસાનાદી ભાવો છે તે બધા પૂતગળ દ્રવ્યના પરિણામથી નિપજ્યા છે એમ કેવળી સર્વજ્ઞ જીનદેવોએ કહ્યું છે. તેમને જીવ એમ કેમ કહી શકાય, આમ વાત કરી છે. એને વ્યવહાર એ દર્શાવ્યો જીવતના ઉપદેશમાં સર્વ અધ્યવાસાન આદિ ભાવ જ્યાં જીવની જ્યાં 46મી ગાથા કહી છે કે વ્યવહારે તો જીવના છે, જ્યાં વ્યવહાર નિશ્ચયનું પ્રકરણ ચાલે છે તો કે પૂતગળના છે. વ્યવહારનું પ્રકરણ ચાલે છે તો કે જીવના છે, અને ત્યાં જીનવર શબ્દ લીધો પાછો. વ્યવહાર એ દર્શાવ્યું જીનવર્તના ઉપદેશમાં, દર્શનમ ઉપદેશો વર્ણિતો જીનવર એ જીનવર આમ ક્યાં છે, બે જગ્યાએ જીનવરનું નામ નાખ્યું. એક કોરથી કેમ કે નથી ને, એક કોરથી પૂતગળના કહેવાને, એક કોરથી જીવના કહેવા. કે સ્વભાવની દ્રષ્ટિથી ત્રિકાળી દ્રવ સ્વભાવને એટલી હદે મુખ્ય કરવામાં આવે છે કે ત્યાં પરિણામને પૂતગળના કહેવામાં આવે છે. પણ એકાંત કોઈ કરી જાય કે રાગ દ્વેષ મોહ સંસાર મોક્ષ આ બધા પૂતગળના પરિણામ છે, કર્મજનિત છે, માટે પૂતગળ જ છે, ત્યાં છે એ એમ કહ્યું કે એમ ખરેખર છે. એમ જો એકાંત કરવામાં આવે તો પછી જેમ ત્રસ્થાવર જીવોનું નિશંકપણે મર્દન ઘાત કરવામાં પણ હિંસાનો અભાવ થશે. જેમ રાખને મસળી નાખતા હિંસા થતી નથી, એમ બીજા જીવોને મસળી નાખતા મર્દન કરતા હિંસા નહીં થાય એમ થશે. એવો એકાંત કરવા જેવો એમ એકાંત કરવાનો નથી. જીવના પરિણામ છે, એની અસ્થિ છે, એને જાણવાનો વિષય છે, અવલંબવાનો વિષય નથી. ત્રિકાળી શુદ્ધ દ્રવ છે એ મુખ્ય કરવાનો અને અવલંબન કરવાનો વિષય છે. એના આશરે એનો નિષેધ થાય, એ નિષેધમાં ઘણો નિષેધ એવી રીતે કરે જેમ કુપુત્રને એમ કહે કે મારો દીકરો નહીં, તું ચાલ્યો જાય ઘરમાંથી, તું ચાલ્યો જા, છાપામાં હું આપી દઉં છું કે મારે ને એને કાંઈ સંબંધ નથી. છતાં એનો દીકરો છે એ કઈ મીઠો પણ ત્યાં શું કહેવા ધારે છે એ વાતને સમજવી. એટલે એમ કીધું છે પરમાર્થ દ્વારા રાગ દ્વેષ મોહથી જીવ ભિન્ન દર્શાવવામાં આવતો હોવાથી રાગી દ્વેષી મોહી જીવ કર્મથી બંધાય છે તેને છોડાવવો એ મોક્ષના ઉપાયના ગ્રહણનો અભાવ થશે. જો એકાંતે રાગ દ્વેષ ઉદ્ગળના પરિણામ પ્રકૃતિના ભાવ ગણવામાં આવશે તો પરમાર્થના પ્રકરણમાં એમ કહે છે કે રાગ દ્વેષ મોહથી જીવ ભિન્ન છે, એ તો જીવ સ્વભાવ ભિન્ન છે એમ કહેવું છે. તો રાગી દ્વેષી મોહી જીવ કર્મથી બંધાય છે તેને છોડાવવો એમ મોક્ષના ઉપાયના ગ્રહણનો અભાવ થશે અને તેથી મોક્ષનો જ અભાવ થશે. આમ જો વ્યવહારનીના વિષયને સ્વીકારવામાં ન આવે એના સ્થાનમાં તો બંધ મોક્ષનો અભાવ ઠરે. આ વાત પણ સમયસારમાં જ લખી છે, એને એના યથાસ્થાનમાં સમજવી જોઈએ, એની મુખ્યતા ન કરવી જોઈએ. પણ એનું અસ્તિત્વ નથી એમ જો લેવામાં આવે તો ગ્રહિત મિથ્યા દર્શન ગુણ થાય. 50-55 માં પછી બધા પૂતગુલના પરિણામ બધા છે. હા, પછી આગળ લઈને અહીંયા જોર જ દેવું છે જીવના દ્રઢ સ્વભાવ ઉપર જોર દેવું છે. જીવ સ્વભાવ કેવો છે એ અનાદિથી ઓળખ્યો નથી અને પરિણામ વિકારોને જ જીવ માન્યો છે. હા, ત્રિકાળી તો નથી, કોઈ ગુણસ્થાન ત્રિકાળી છે. અનાદિ પહેલું ગુણસ્થાન અનાદિ થી હોવા છતાં અનાદિ શાંત છે. 14મું ગુણસ્થાન સાદી અનંત હોવા છતાં કાયમ છે, સાદી ની સિદ્ધ અવસ્થા. 14મું બાકી 2 થી તો 14મું સ્થાન બધા સાદી શાંત છે. પહેલું ગુણસ્થાન અનાદિ શાંત છે અને સિદ્ધ દશા સાદી અનંત છે 14 ગુણસ્થાન ને પાર ની. છતાં ત્રિકાળી જીવ સ્વરૂપે નથી એમ કહેવા માટે એ બધું કહેવામાં આવે. 14 ગુણસ્થાન જીવનું સ્વરૂપ નથી એમ કીધું છે. કેમ કે જો જીવનું સ્વરૂપ હોય તો કાયમ રહે જીવ સ્વરૂપે, આ તો એનો વેશ છે. જે વેશ ધારણ કરે એ મૂળ સ્વરૂપ છે, બસ આટલી વાત છે. એ માણસ રાજાનો વેશ નાટકમાં ધારણ કરે, પાછો તેનો તે ભિખારીનો વેશ ધારણ કરે તો એ માણસ રાજા કે ભિખારી, એ બે એના વેશ છે. સમયસારમાં એ વાત લીધી છે, મોક્ષનો વેશ પણ છે, મોક્ષનો પણ વેશ છે. સમ્યક સન્મુખ જીવ તત્વમાં ના વિચારમાં રાગ ને પોતાનો જાણે છે કે પૂતગળ ને જાણે છે, ચોખ્ખો વિષય. પણ વાત મર્યાદિત લીધી છે કે આ સમ્યક સન્મુખ જીવ ની વાત છે. મિથ્યા દ્રષ્ટિ જીવ રાગ ને પોતાનો જાણતો નથી, પોતાનો જાણે છે. મિથ્યા દ્રષ્ટિ તો
પોતાનો જાણે,
પોતાનું સ્વરૂપ જાણે છે. સમ્યક દ્રષ્ટિ જીવ એને પોતાનું સ્વરૂપ જાણતો નથી. હવે આ એક ત્રીજી વાત છે કે જે સમ્યક સન્મુખ છે એ શું જાણે છે, કેમકે એ મિથ્યા દ્રષ્ટિ છે અને છતાં સમ્યક સન્મુખ છે. તો કહે છે કે પોતાનો અપરાધ છે એમ જાણે છે પણ એનું અવલંબન લેવાનો એનો પ્રયાસ છે નહીં. એનો પ્રયાસ તો અંદર ઉતરવા માટે, એટલે કે શુદ્ધ આત્માનું અવલંબન લેવા માટે, મારું સ્વરૂપ નથી, રાગ તે મારું સ્વરૂપ નથી, હું નથી એમ જાણીને, તેનું લક્ષ્ય છોડીને, તેનું અવલંબન છોડીને અંદરમાં ઉતરવાનો પ્રયત્ન કરે. સમ્યક દર્શનનો પ્રયાસ કરનાર જીવ છે, સમ્યક તો સન્મુખ જીવ છે, એ સમ્યક દર્શનનો પ્રયાસ કરનાર જીવ છે. એ રાગને એકાંતે પર પણ જાણતો નથી ને એકાંતે સ્વ પણ જાણતો નથી. આમ છે, એ તો સમ્યક દ્રષ્ટિ પણ પોતાનો અપરાધ તો જાણે જ છે. આ સમ્યક સન્મુખ છે એમ જ સમ્યક દ્રષ્ટિ. રાગને પોતાનો અપરાધ છે એમ જાણતા નથી એવું નથી. રાગને જાણે છે તો પોતાનો અપરાધ, પણ પોતાનો અપરાધ જાણવા છતાં એના ઉપર એની પકડ નથી, એના ઉપર એનું વજન નથી, એને ગૌણ કરીને નિર્દોષ પરમાત્માનો આશ્રય કરે છે. એમ છે, અંદર ઉતરે છે. અપરાધ અને આરાધ, જો અપરાધ ન જાણે તો એને છોડીને આરાધન કરવાનું રહેતું નથી. રાધ એટલે સેવવું, રાધ એટલે સેવવું, રાધ ધાતુ છે. ઊંધું સેવન કરે છે તેને અપરાધ કહે છે, સૌ સેવન કરે છે તેને આરાધન કહે છે. આટલી વાત છે. રાગને પોતાનો જાણીને એની રુચિ કરે, એને રાખવા ચાહે તો તે અનંતો અપરાધ છે, અને રાગને ગૌણ કરીને નિષેધ કરીને ત્યાંથી ખસીને પોતાના સ્વરૂપમાં અહમ બુદ્ધિ ધારે તો એ આરાધન છે સ્વરૂપનું. અહીંયા ઉત્તરમાં કહે છે કે ધ્રુવ દ્રવ્યમાં પર્યાય નથી, પણ વર્તમાન પ્રગટ પર્યાય છે તે પર્યાય પર્યાયમાં છે. સર્વથા પર્યાય નથી જ તેમ નથી. પર્યાય પર્યાયના સ્થાનમાં છે. જો પર્યાય પર્યાયના સ્થાનમાં ન હોય તો મુખ્ય ગમ કરવાની વાત ક્યાં કરવાની છે? દ્રવ્યમાં તો મુખ્ય ગમ કરવું કે થવું કઈ છે જ નહીં. દ્રવ્ય સ્વભાવ તો ત્રિકાળ નિષ્ક્રિય છે. દ્રવ્ય સ્વભાવ તો ત્રિકાળ નિષ્ક્રિય છે, આવે છે 320 ગાથામાં, જેમાં બંધ ને બંધના કારણરૂપ પરિણામ, મોક્ષ અને મોક્ષના કારણરૂપ પરિણામ નો અભાવ છે, એવો દ્રવ્ય સ્વભાવ છે. એટલે ત્યાં તો કઈ કરવા પણ, મોક્ષ નું કરવા મૂકવા પણ કઈ છે નહીં. પર્યાય પર્યાયમાં છે, સર્વથા પર્યાય નથી જ તેમ નથી. પર્યાય છે તેની ઉપેક્ષા કરીને, પર્યાય છે તેને ગૌણ કરીને, ગૌણ કરીને નથી તેમ કહીને, એમ વાત છે. નથી એટલે એકાંતે નથી એમ તું લઈશ
નહીં,
એમ કેવું છે. નથી તેમ કહીને પર્યાયનું લક્ષ્ય છોડાવી દ્રવ્યનું લક્ષ્યને દ્રષ્ટિ કરવાનું પ્રયોજન
છે.
ત્યાં નથી એમ કહીને પ્રયોજનવશ નથી એમ કહ્યું છે, કે નથી એમ સમજીને એનું લક્ષ્ય છોડી દે. એકવાર પણ એનું લક્ષ્ય છોડાવવા માટે શું કહે છે કે એકવાર તું નથી એમ સમજી લે.
બરાબર,
એનું લક્ષ્ય છોડ્યું છૂટતું નથી એટલે જોર દેવા માટે એમ કહે છે કે છે જ નહીં. એટલે ત્રિકાળી દ્રવ્ય સ્વભાવમાં તો છે જ નહીં, જ્યાં ત્રિકાળી અસ્તિત્વ છે ત્યાં તો છે જ નહીં. પર્યાયનું લક્ષ્ય છોડાવી દ્રવ્યનું લક્ષ્ય અને દ્રવ્યની દ્રષ્ટિ કરાવવાનું પ્રયોજન છે. આમ પ્રયોજન છે. એટલા માટે એમ કહેવામાં આવે ત્યાં સુધી કે પર્યાય નથી એટલે દ્રવ્યથી ક્ષેત્રથી કાળથી ને ભાવથી, એના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ જુદા અને ત્રિકાળી દ્રવ્યના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ
જુદા.
ભાવ જુદા એમ કહો ત્યાં સુધી તો ઠીક છે પ્રભુ,
ક્ષેત્ર
પણ એનું ક્ષેત્ર જુદું એમ, એનું લક્ષ્ય છોડાવવા માટે કહેવું પડે છે, એનું લક્ષ છોડાવવા માટે એમ કહેવું તે નિર્દોષ છે, પણ તેથી એ છે જ નહીં એમ નથી. અને પૂરા દ્રવ્યના પ્રમાણના દ્રવ્યની અપેક્ષાએ એના દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવ જુદા ને એના દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવ જુદા એમ છે, બંનેના એક જ છે. પણ એ બે વચ્ચે એકનું લક્ષ છોડાવવા અને એકનું લક્ષ કરાવવા માટે આ પ્રકારે કહેવામાં આવે છે. અધ્યાત્મ અપેક્ષા એ ક્ષેત્રથી ભાવનો આવિર્ભાવ થવો જોઈએ. એમને ફેંકે રાખે તો કામ આવે
નહીં.
પર્યાયનું ક્ષેત્ર જુદું, દ્રવ્યનું ક્ષેત્ર જુદું. અહીંયા પછી ભલે એને શરીરના ક્ષેત્રમાં ગડબડ થતી હોય, અહીંયા તો શરીરમાં જરાક સાતા સાતા થાય તો એવો સાતા સીળીઓ થઈ ગયો હોય તો મને આ નહીં ફાવે, મને ઠંડી ચા નહીં ફાવે, ચા વગેરે હાલશે નહીં ને ઠંડી ફાવશે નહીં. ઠીક, ચાના પ્યાલા વિના હાલે નહી અને પાછી ટાઢી પડી જાય તો ફાવે નહી. એવું એક એક કોર હરખું ટાઢું નું હોય હેવાય એમ કે છે ને માણસ ને. તો એ વિષય પરમ અધ્યાત્મ નો વિષય છે. એકદમ આત્મામાં સ્થિર થવા માટે અને પર્યાયનું એકદમ લક્ષ છોડાવવા માટે, પર્યાય ભલે ત્યાં શુદ્ધ થાય છે, પર્યાય ભલે ત્યાં નિર્મળ થાય છે, પર્યાયમાં ગુણવાન પણ પ્રગટે છે, તો પણ આ એવો ઊંચો દ્રષ્ટિકોણ છે કે એના સામું જોવાનું નથી. ત્યારે કોના સામું જોવાનું છે આ વિચાર કરવો. જે પર્યાય શુદ્ધ થાય, જે પર્યાય નિર્મળ થાય, જે પર્યાયમાં આત્માના ગુણો પ્રગટે, એ પર્યાય પણ પોતાને ભૂલે, પોતાનું ભાન ભૂલે અને સ્વદ્રવ્યના ભાનમાં આવે, એ પરમાત્મા કેવો હશે એનું કુતૂહલ કરીને એને જાણવો જોઈએ, ઓળખવો જોઈએ. એ વિશે છે. મારે કઈ લેવા દેવા નથી જાણે એમ એટલો નિષેધ કરે છે. લક્ષ છોડાવવાનો વિષય છે. શું કહે છે કે પર્યાય છે તેની ઉપેક્ષા કરીને એમ જો હોય નહીં તો પછી એની ઉપેક્ષા કરવાનો સવાલ ઊભો થતો નથી. જો એ હોય નહીં તો એને ગૌણ કરવાનો પણ સવાલ ઊભો થતો નથી. આ તો સીધી વાત છે કે એટલે નથી એમ કહીને, એ અપેક્ષાએ એ મર્યાદાથી નથી એમ કહીને પર્યાયનું લક્ષ છોડાવી દ્રવ્યનું લક્ષ અને દ્રષ્ટિ કરાવવાનું પ્રયોજન છે. પ્રયોજનવશ મર્યાદિત ભાવે આમ કહેવામાં આવે છે, એમ જાણવું જોઈએ. અને એટલું મુખ્યતા થાય ત્યારે એને આવિર્ભાવ થાય એમ અહીંયા કહેવાનું સૂચન છે. કેટલી સ્વદ્રવ સ્વભાવની મુખ્યતા થાય અને કેટલી પર્યાયની ગૌણતા થાય ત્યારે દ્રવ્યમાં સ્થિર થવાય, ત્યારે ઉપયોગ દ્રવ્યમાં જાય, નહીતર જઈ શકે નહીં, આમ બતાવવું છે અહીંયા.
બરોબર,
એવા પ્રયોજન વશ આ કથન કહેવામાં આવે છે. તેથી દ્રવ્યને મુખ્ય કરી ભૂતાર્થ છે તેની દ્રષ્ટિ કરાવી છે. તેથી દ્રવ્ય એટલે અહીંયા ધ્રુવ દ્રવ્યને મુખ્ય કરીને જે ત્રણેય કાળે અસ્તિત્વ ધરાવે છે, ભૂતાર્થ છે એટલે આત્માનું જે સત્યાર્થ સ્વરૂપ છે તેની દ્રષ્ટિ કરાવી છે, સત્ય પરમાત્માની દ્રષ્ટિ કરાવી છે. આમાં આવે છે કે ભાગવતમાં આવે છે, ગોપીઓ શ્રી કૃષ્ણને જોવે છે ત્યારે પોતાનું ભાન ભૂલે છે, ભાન ભૂલે છે ત્યારે માખણ વેચવા નીકળે છે નગરમાં, તો પણ કોઈ માખણ જ્યો એમ બોલવાને બદલે કોઈ માધવ લ્યો, કોઈ માધવ લ્યો એમ કે છે.
બરોબર,
ભાષાએ ફરી જાય છે અને દેહાદીનું ભાન રહેતું નથી, શરીર ઉપરના વસ્ત્રો અસ્ત વ્યસ્ત થાય છે, એટલે સામાન્ય સ્ત્રી સહજ સંકોચ હોય છે એ પણ ખ્યાલ રહેતો નથી એમ કહેવા માંગે છે. તો પોતાનું ભાન ભૂલીને ક્યાંક ભગવાનમાં એનું ધ્યાન છે એમ કહેવા માંગે છે. ધ્યાન બે જગ્યાએ ન રહીએ એમ, જેનું પરમાત્મ દ્રવ્ય ઉપર ધ્યાન છે એ ધ્યાન કરનાર અવસ્થા પોતે પોતાનું ધ્યાન કરતી નથી એમ છે, અથવા એને પોતાનું ધ્યાન કે ભાન રહેતું નથી. જ્ઞાન એવું સમ્યક છે કે બધી ખબર ખ્યાલ હોય છે, છતાં એના ઉપર લક્ષ નથી ને ધ્યાન નથી, અને એ હું છું એવું વજન નથી ત્યાં, એટલો ફેર પડે છે. એવું વજન નથી, ત્રિકાળી દ્રવ્ય સ્વરૂપ જે ધ્યાનમાં લક્ષમાં છે એ હું છું એમ આવતા જ એનું ધ્યાન ને એનું લક્ષ ગણાય છે.
બરોબર,
નહીતર તો એનું લક્ષ ને ધ્યાન ગણાતું એ ભૂતાર્થ. એ સાચો આત્મા, ખરેખર આત્મા, ત્રિકાળી આત્મા, સત્ય આત્મા એ છે.
બરોબર
એમ કે છે, એ આત્માનું પરમ સ્વરૂપ હોવાથી એને પરમાત્મા કહેવામાં આવે છે. ગીતામાં એક વાત આવે છે શ્રી કૃષ્ણના મુખેથી એમ કહેવડાયું છે કે હું સર્વ પ્રાણીઓના હૃદયમાં રહું છું. ક્યાં મારું નિવાસ સ્થાન છે? સર્વ પ્રાણીઓના હૃદયમાં મારો નિવાસ છે. આમ તો પછી બધું ઘણી વાતો કીધી છે, પર્વતોમાં હું હિમાલય છું, નદીઓમાં ગંગા છું, વૃક્ષોમાં પીપળો છું, એ બધી ઘણા બોલાવે છે. એમાં એક આ વાત આવે છે, આવે છે પ્રણભાઈ, કે હું સર્વ પ્રાણીઓના હૃદયમાં છું. એટલે શું કે ખરેખર જે અંતરંગ તત્વ છે, સામાન્ય તત્વ છે, એ ખરેખર આખા પદાર્થનું હાર્ટ હૃદય છે, એ પરમાત્મા સ્વરૂપે છે, ત્યાં પરમાત્મા બિરાજમાન
છે
એમ કહેવાય. મૂળ તો નીકળ્યું છે આમાંથી, ગેરસમજણ થઈ જાય ભાષા ઉપરથી, પછી કાળે કરીને વિકૃતિ એમાં. હા, એ તો પછી સર્વવ્યાપક પણ મારે દીધું છે, પણ એમ નથી, જ્ઞાન સર્વવ્યાપક છે. જ્ઞાન એટલે ભાવ થયો, ક્ષેત્રથી નહીં, પણ જેમ ક્ષેત્રમાં વ્યાપીને જાણે એવું સુસ્પષ્ટ જાણવું હોવાથી એને સર્વવ્યાપકની ઉપમા આપવામાં આવે છે. પછી એને સમજાણું એટલે આમ સર્વવ્યાપક. પણ પર્યાય સર્વથા જ ન હોય તો ગૌણ કરવાનું પણ ક્યાં રહે છે? એ પ્રશ્ન લીધો છે કે જો પર્યાય સર્વથા જ ન હોય તો ગૌણ કરવાનું પણ ક્યાં રહે છે, એ પ્રશ્ન જ ક્યાં ઉપસ્થિત થાય છે? ન હોય ન હોય એને મુખ્ય ગૌણનો પ્રશ્ન ક્યાં છે? છે એના મુખ્ય ગૌણનો પ્રશ્ન છે, અને તે પણ એટલા માટે છે કે આ જીવ સ્વદ્રવ્યને ગૌણ કરીને પર્યાય ને પર્યાયના વિષય જે એની દ્રવ છે જ્ઞાનના શ્રદ્ધાના એની મુખ્યતા કરે છે માટે, અને એ પણ પર્યાયમાં એ કરે છે. પાછો એ બધું ગડબડ થાય છે, ફેરફાર થાય છે, પરિણમન થાય છે, પર્યાયમાં થાય છે, અને એ પર્યાયમાં એ દુઃખ ભોગવે છે. દુઃખ ભોગવે છે અને દુઃખ ભોગવવું નથી ત્યારે એને એમ કહે છે કે જો સુખનો અનુભવ કરવો હોય તો તારી મુખ્યતા ગમતાનો જે ફેરફાર છે એ તારે સ્વીકારવો પડશે. જે પ્રમાણે મુખ્યતા ગમતા થઈ રહી છે એમાં તો દુઃખ દુઃખ ને દુઃખ જ થશે. સુખ થાય તો પણ અનુભવ, સુખનો અનુભવ થાય, ગુણ પ્રત્યે છે ને, સુખ ગુણ પ્રત્યે છે, તો પણ એને મુખ્ય કરવાની વાત નથી. જ્યાં સુધી છદ્મસ્ત છે એટલે કે જ્યાં સુધી મુખ્ય ગૌણ થાય એવી છદ્મસ્ત અવસ્થા છે, ત્યાં સુધી પર્યાયમાં સુખ પ્રગટે તો પણ એને ગૌણ કરવાનું છે. જો પર્યાયમાં સુખ પ્રગટે એને પણ ગૌણ કરવાનું હોય તો પછી પર્યાયમાં કદાચ દુઃખ પ્રગટે તો એની મુખ્યતા કરવાનો પ્રશ્ન રહેતો નથી. આ તો શું છે કે દુઃખ થાય છે એની મુખ્યતા બહુ કરે છે, પછી થોડુંક દુઃખ ઓછું થાય એટલે એને સુખ થયું એમ માનીને એની મુખ્યતા કરે છે. આમ નામ એની રમત ત્યાં ને ત્યાં સુખ દુઃખ ના આખો આત્મા એવા સુખ દુઃખ થી રહી તેવો આત્મા છે એને ભૂલીને બધી રમત ત્યાં ને ત્યાં ચાલે છે. કે છે કે એ બધું ગૌણ કરે, એકવાર આખા પર્યાયના વિષયને ગૌણ કરાવે છે. તીવ્ર મંદ અવસ્થાના અવસ્થાના અનુભાગને તો એક બાજુ મૂકો જ, કષાયના સાતા અસાતાના અધ્યવસાયના તીવ્ર મંદ રસને તો એક બાજુ મૂકો, પણ આ તો કહે છે કે શુદ્ધતા પ્રગટે તો પણ છદમસ્થ છે ત્યાં સુધી એને ગૌણ કરે છે. નથી પ્રમત કે પ્રમત એક જ્ઞાયક ભાવ છો, છઠ્ઠી ગાથા બસ એ આ સિદ્ધાંત છે. પોતે આચાર છે, પ્રમત અપ્રમત ગુણ સ્થાને મુનિરાજ મુનિ દશામાં બિરાજમાન છે, તો કે છે કે નહીં એ હું નહી. એનો અર્થ શું કે મને એની જરાય મુખ્યતા નથી. આ પંચ મહાવ્રત ને 28 મૂળ ગુણ પાળું છું એની મુખ્યતા મને નથી. અરે એની તો મુખ્યતા નથી, પણ સાતમે ગુણ સ્થાને શુદ્ધો ઉપયોગ થાય છે એની પણ મને મુખ્યતા નથી. કેમ એની મુખ્યતા નથી? કે એનાથી સર્વોત્કૃષ્ટ પરમોત્કૃષ્ટ તત્વ જે પરમાત્મ તત્વ છે એ એનાથી ઉત્કૃષ્ટ છે, માટે એની મુખ્યતા છે. ઉત્કૃષ્ટ હોય એની મુખ્યતા હોય ને, અને એ ન્યાય સરને વ્યાજબી વાત છે. જે અનુત્કૃષ્ટ ભાવે છે એની મુખ્યતા કરવાનો પ્રશ્ન રહેતો નથી. રાજાનો કોઈ ખાસ મંત્રી આવે સંદેશો લઈને તો એને માન આપે, આગતા સ્વાગતા કરે. કેમ કે એ રાજા તરફથી આવે છે, રાજા સદ્રશ જાણીને એનું માન સન્માન કરે. પણ ખુદ રાજા આવે ત્યારે ત્યારે એને એક બાજુ થાય, તમે જરાક એક બાજુ રહેજો, મહારાજા જરાક વધારે છે, તમે એક બાજુ ઉભા રહેજો, એને એમ કે એમાં એનું યથાસ્થાન સાચવું છે, અપમાન કર્યું છે એમ છે. એમ શુદ્ધ પર્યાય ભલે નિર્મળ પર્યાય છે, ધર્મની પર્યાય છે, તો પણ એ પરમાત્મ તત્વ પાસે પરમાત્માને સેવા કરનાર દાસી છે એ તો એની
બરોબર.
પરમાત્મા જીવ રાજા છે, એની સેવા કરનાર એની દાસી છે. હવે રાજાની મુખ્યતા કરવી છે કે રાજાની દાસીની કરવી છે? આ તો હજી પુણ્ય પાપ ના પરિણામ પરદ્રવ્ય ના આશ્રય લાચારી દીનતા ને ભિખારી વૃત્તિ છે એની મુખ્યતા કરે છે. એ તો ભિખારણ ની મુખ્યતા થઈ. આ કે છે કે વાઘરણ ની તો મુખ્યતા કરવાનો પ્રશ્ન નથી, પણ રાજાની દાસી ની મુખ્યતા કરવાનો પ્રશ્ન. એવું રાજાનું સ્વરૂપ છે. પ્રભાવના એટલે કેવી પ્રભાવના? સ્વભાવના આશ્રય, એનો અર્થ જ પરમાત્માની મુખ્યતા. આશ્રય કહો કે મુખ્યતા કહો, એક જ વાત છે. હેતુ એ છે એની પાછળ. એ હેતુ છોડીને એમને બડબડ બડબડ કરે એનો અર્થ કઈ નહીં. હેતુ ન સચવાય તો એ કથમ તો હેતુ પૂર્વક નો હતો. એ ભાવ તો હેતુ ને લઈને છે, હેતુ જેની અંદર સમાવિષ્ટ છે એવો ભાવ છે. હેતુ છૂટી જાય તો કઈ ગડબડ થી આવી ના રહેશે તો એ અન્ય હેતુ થી કરે છે. જો તે આ હેતુ થી સ્વરૂપ પ્રાપ્તિ ના હેતુ થી આ રીતે મુખ્ય ભવન ન કરે તો એ જ વાત એ અન્ય હેતુ થી કરે છે. અથવા પોતાની વડાઈ મોટાઈ માન પૂજા સત્કાર આદિના કારણે કરે છે. બહારમાં આવો ઊંચો અધ્યાત્મનો ન્યાય કહેનારો તે હું કહે છે કે અધ્યાત્મના અંચળા નીચે માન પ્રતિષ્ઠાના વધારવાની પ્રવૃત્તિ એ તો બહુ મોટો ગુનો છે, બહુ મોટો દોષ છે, અથવા એ અતિશય તીવ્ર પાપનું એ પરિણામ છે. એ પરિસ્થિતિ આવી નથી. દ્રવ અને પર્યાય બે થઈને આખું દ્રવ તે પ્રમાણ જ્ઞાનનો વિષય છે. ત્રિકાળી દ્રવ સામાન્ય દ્રવ સ્વભાવ અને વર્તમાન અવસ્થા, પછી અવસ્થામાં વિકાર અવિકાર બધું આવી જાય છે. એ બંને થઈને આખું દ્રવ તે પ્રમાણ જ્ઞાનનો વિષય છે. એ પ્રમાણ જ્ઞાનમાં બધો સમાવેશ થઈ જાય છે. અને જેને નિશ્ચય નહીં પ્રગટે છે તેને પ્રમાણ જ્ઞાન સહિત જ નહીંની પ્રવૃત્તિ હોય છે. ઉપયોગમાં જેને વ્યવહાર નહીં પ્રગટે છે તેને પણ પ્રમાણ જ્ઞાન સહિત જ નહીંની પ્રવૃત્તિ હોય છે. એટલે નહીં પ્રમાણ વિના કદી પ્રવૃત્તિ કરતો નથી. પ્રમાણ જ્ઞાન સાથે ને સાથે જ રહે છે. ઉપયોગમાં ભલે નહીં જ્ઞાન હો, ઉપયોગમાં ભલે પ્રમાણ જ્ઞાન હો, પણ પ્રમાણ તો હોય હોય ને હોય છે. એ 362 યુગ થયો, 363 વિસ્તાર વાળો છે.
પ્રમાણ જ્ઞાન હોય એટલે
પ્રમાણ કે દ્રવ પર્યાયનું યુગપત જ્ઞાન એને પ્રમાણ જ્ઞાન કહે છે. આવી પ્રમાણની વ્યાખ્યા પરિભાષા છે. યુગપત એટલે એક સાથે. વિચારમાં દ્રવ પર્યાયનું એક સાથે જાણવું એમ નહીં. અનુભવમાં પ્રથમ અધ્યાત્મ પ્રમાણ ઉત્પન્ન થાય છે.
બરોબર.
જ્યારે સમ્યક દર્શનમાં શુદ્ધોપયોગ થાય છે ત્યારે તે ઉપયોગ સ્વરૂપ સન્મુખ હોય છે, સ્વરૂપને અવલંબિત હોય છે, ત્યારે આત્મ સ્વરૂપ કેવું સિદ્ધ સમાન છે એનું પણ જ્ઞાન છે. અને તે જ્ઞાનનો અનુભવ પણ તે જ્ઞાનને છે. એમ ત્રિકાળી દ્રવ અને પર્યાય બંનેનો એક સાથે અનુભવ થયો અથવા દ્રવ ગુણ પર્યાયનો યથાર્થ અનુભવ થયો તેને ત્યાં જ્ઞાન પ્રમાણ કહેવામાં આવે છે. એવું પ્રમાણ જ્ઞાન પહેલા શુદ્ધોપયોગમાં પ્રગટ થાય છે. પ્રમાણનો ઉપયોગ થઈ ગયો ત્યાં.
બરોબર.
ત્યાં નિશ્ચય નહીંનો પણ ઉપયોગ કહેવાય અપેક્ષાએ, અને અપેક્ષાએ પ્રમાણનો પણ ઉપયોગ કહેવામાં આવે છે. બે અધ્યાત્મનો વિષય
દ્રષ્ટિને
એ સમ્યક દર્શન પૂર્વક પછી જ્ઞાન પ્રમાણ થઈ ગયું ત્યારે સ્વવિકલ્પ દશામાં આવે ત્યારે નય જ્ઞાનની પ્રવૃત્તિ થાય. ક્રમશઃ પદાર્થના સ્વપર પદાર્થને જાણવાનું બને એ નય જ્ઞાન દ્વારા થાય છે. પણ ત્યારે પ્રમાણ જ્ઞાનનો અભાવ થતો નથી. ત્યારે લબ્ધમાં પ્રમાણ જ્ઞાન બરાબર પ્રવૃત્તિ પ્રવર્તમાન પ્રવૃત્તિ કરી રહેલું હોય છે. બરાબર એનું સ્ટાન્ડર્ડ હોય જ ને. સ્ટાન્ડર્ડ ન હોય તો કેમ કામ આવે? પ્રમાણનું ધોરણ છે. સ્વપ્રમાણ જેવું હોય તેવું જાણે, સ્વપર પદાર્થને જેવું હોય તેવું જાણે, કાળાને કાળું જાણે, પીળાને પીળું જાણે, પણ કાળું સારું કે કાળું નહીં સારું એમ ન જાણે. લાકડાને જાણે, સોનાને જાણે, પણ સોનું સારું એમ ન જાણે. લાકડાને લાકડું જાણે, સોનાને સોનું જાણે, પણ કોઈ સારું ને કોઈ ખરાબ એમ ન જાણે. કારણ કે એમ છે નહીં, કોઈ સારું નથી ને કોઈ ખરાબ નથી. ઝેર ને જાણે, પણ ઝેર સારું એમ ખરાબ એમ ન જાણે. ઠીક
છે.
જેને જેમ છે તેમ જાણવું તે સમ્ય જ્ઞાન પ્રમાણ જ્ઞાનનો ધર્મ છે. ઓછું અડકું આઘું પાછું વિકૃત અન્યથા કાંઈ પણ ફેરફાર વાળું જાણવું એ સમ્ય જ્ઞાનનો સાચા જ્ઞાનનો ધર્મ છે, તેને જ્ઞાન સાચું અથવા આત્માનું જ્ઞાન કહેવામાં
આવે છે. જય સનાતન દિગંબર જય ધારણ જય હો.